તારીખ 6/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 341-348 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 98A.
ગઈકાલે પત્ર એક લખ્યો છે તે વાંચી ચિત્તને વિશે અવિક્ષેપ પણ લેજો. એ પત્ર અહીંયા મળ્યો નથી એટલે છપાયો નથી. સુભાગભાઈ ઉપરના ઘણા પત્રો ગ્રંથારૂઢ થયા છે, પણ જે પત્રનો પોતે ઉલ્લેખ કરે છે, ફાગણવદ ચોથને ગુરુવારનો પત્ર છે, તો આગળનો પત્ર ફાગણવદ ત્રીજને બુધવારનો હોવો જોઈએ. પણ જે પત્રનો ઉલ્લેખ કરે છે એ પત્ર પુસ્તકમાં નથી, પણ એની અંદર કોઈ એવી વાત લખી છે કે કદાચ વાંચનારને સુભાગભાઈને ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન થાય એવું જાણીને એમ લખે છે કે જે પત્ર લખ્યું છે તે વાંચી ચિત્તને વિશે વિક્ષેપપણે રહેજો, અવિક્ષેપપણે રહેજો. કાંઈ તમારા તમને ઉપાધિ વધે, ચિંતા થાય તમારા ચિત્તને વિશે, સમાધિ રાખજો. સમાધિ રાખજો એટલે રાગ અથવા દ્વેષ તીવ્ર ન થાય તેનું લક્ષ્ય રાખજો એમ કહેવાય છે. તે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને લખી છે, જે વાત લખી છે એ વાત આપ ભૂલી જાઓ, નિવૃત્ત થાય એટલે એ વાત આપ ભૂલી જાઓ એટલા માટે લખી છે. જેમાં તે જીવની અનુકંપા સિવાય બીજો હેતુ નથી. કોઈ વ્યક્તિગત વાતનો નિર્દેશ કર્યો છે કે જેના ઉપર સ્વભાગભાઈને અનુરાગ છે, તો એના વિષયની અંદર એ બાબતમાં પત્ર નહીં કદાચ મળ્યો હોય ને પુસ્તકારૂઢ કરવાનું કારણ એ પણ હશે કે એની અંદર એનો નિષેધ કર્યો હશે કે આ વાત અમને ઠીક નથી લાગતી. તો એમાં પણ સામાજીવની અનુકંપા સિવાય અમારો બીજો કોઈ હેતુ નથી. એ જીવનું હિત થાય એ હિત દ્રષ્ટિએ થોડું ઘણું જે કાંઈ લખ્યું છે એ લખ્યું છે એવું તમે વિચારજો. બીજી રીતે વિચારતા કોઈ ખળભળાટ થાય મનની અંદર એવું નહીં વિચારતા. અમને તો ગમે તેમ હો તો પણ સમાધિ જ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે. કોઈ પણ પરિસ્થિતિમાં પરિસ્થિતિ હંમેશા એક સરખી ઉદયની હોતી નથી કે ઉદયની રહેતી નથી કોઈ પણ જીવને, છતાં ગમે તે પરિસ્થિતિમાં સમાધિ જ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે. સમાધાન સહેજે આવે છે, દ્રઢપણે સમાધાન રહે છે, અમને ખળભળાટ થતો નથી. એનું કારણ એ છે કે પોતે ભિન્નતા જાણે છે, જે તે પ્રસંગોથી પોતે પોતાનું જુદાપણું સમજે છે. ખરેખર કોઈ લાભ નુકસાન મારામાં થતો નથી, મને થતો નથી, અને એ લાભ નુકસાન મને લાગુ પડતો નથી એવું જે સ્પષ્ટ જ્ઞાન છે, એ જ્ઞાનને કારણે એમને એ બાબતમાં ચિંતા થતી નથી. એટલે સમાધિ જ રહે છે, અને દ્રઢપણે સમાધિ રહે છે. પ્રસંગ તો ખેર જુદા છે, પણ પ્રસંગ પ્રત્યે જે કાંઈ ઉપયોગ જાય, ઉપયોગ જતાં જે કાંઈ રાગાદી પરિણામ થાય, એનાથી પણ પોતાના એમાં પણ પોતાની વ્યાપ્તિનો અનુભવ કરતા નથી. જે પોતાના જ્ઞાનમાં જ પોતાની વ્યાપ્તિનો અનુભવ કરે છે અને સાથે ઉત્પન્ન થતો રાગાંશ પણ ગૌણ કરી જાય છે, એટલે એ પ્રકારના પરિણામમાં સહેજે જ સમાધિ રહે છે અને કોઈ ઉપાધિ ઉત્પન્ન થતી નથી. એટલે અમને તો ગમે તેમ હો, ગમે તેમ હો, તો પણ સમાધિ જ રાખ્યા કરવાની દ્રઢતા રહે છે. પોતાને જે કાંઈ આપત્તિ, જો સામાન્ય મનુષ્યની જેમ પ્રસંગના ફેરફારમાં જ્ઞાની પણ તેવા જ રસથી એકત્વ ભાવે પરિણમે, તો પછી જ્ઞાનીને અજ્ઞાનીમાં ફેર શું, તફાવત શું? એમાં તો પછી કાંઈ તફાવત રહેતો નથી, એ તો બંને સરખા થઈ ગયા. પોતાને જે કાંઈ આપત્તિ, વિટંબના, મૂંઝવણ કે એવું કાંઈ આવી પડે, તેને માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઈચ્છા થતી નથી. જેને આપત્તિ કહેવાય, વિટંબણા કહેવાય કે મૂંઝવણનું નિમિત્ત કહેવાય, મૂંઝવણ તો જ્ઞાનીને થતી જ નથી, પણ એવું કાંઈ પણ પ્રસંગમાં ઊભું થાય તો એનું કારણ કોઈ બીજાને અમે શોધતા નથી, બીજાને ગણતા નથી, અથવા એવો વિચાર લંબાતો નથી કે કોના દોષથી આમ થઈ ગયું, કોણે આ ભૂલ કરી જેથી આમ આવું થયું, આવી વિટંબના ઊભી થઈ, એમાં કોણે કોનું કારણ બન્યું, એમ બીજાનો દોષ જોવાની ઈચ્છા પણ અમને થતી નથી. સામાન્ય રીતે સંસારની અંદર એક સામાન્ય માનસિક આ પરિસ્થિતિ છે કે કોઈ પણ પ્રસંગમાં સફળતા મળે ત્યારે જીવને એવું થયા કરે સહેજે સહેજે કે આમાં આપણા કારણે સફળતા થઈ, એટલે સહેજે ઈચ્છા એ બાજુ લંબાઈ જાય કે મારું કારણ કેવું હતું જેને લઈને સફળતા થઈ, મેં ક્યાં ક્યાં ભાગ ભજવો કે જેને લઈને સફળતા થઈ. નિષ્ફળતા મળે 341 પત્ર છે, 322 પાને. નિષ્ફળતા મળે ત્યારે સહેજે એને ઈચ્છા થાય કે આમાં કોને ભૂલ કરી છે, કોનો માર્ગ છે, ક્યાં કારણથી થયો, એ શોધવા સીધો જ વિકલ્પ લંબાઈ જાય છે. આવી જે મનુષ્યો ચિત્ત સામાન્ય માનસિક સ્થિતિ હોય છે એ સ્થિતિ અમારી નથી એમ કહે છે. કોઈ એવા પ્રકાર બને છે ત્યારે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઈચ્છા જ થતી નથી, એવો વિચાર જ લંબાતો નથી કે આમાં કોણ કારણ પડ્યું. તેમ પરમાર્થ દ્રષ્ટિએ જોતા તે જીવનો દોષ છે. કોઈનો ઈરાદો હોય, નુકસાન કરવાનો કોઈનો ઈરાદો જ હોય અને પરમાર્થ દ્રષ્ટિએ જોતા એનો દોષ હોય એમ, છતાં પોતે નથી એવી રીતે વિચારતા આ ન્યાય કેવી રીતે પોતે લઈ લે છે, કાંઈ નહીં, એ તો જે એનો ભાવ એની પાસે, થવાનું હોય એમ થાય છે, ન થવાનું હોય તેમ નથી થતું, એનો ભાવ એની પાસે. ન્યાય જુદો લઈ લે છે, કારણ કે રાગ દ્વેષ તો પોતાને ટાળવા છે ને, તો એવો ન્યાય ગ્રહણ કરે છે કે જેથી પોતાને રાગ દ્વેષ ન થાય, એનું નામ ન્યાય છે. પોતાને દોષ ન થાય રાગાદીનો દ્વેષનો, એનું નામ ન્યાય છે. ખરો ન્યાય તો એ છે, નહીંતર તો એક રીતે અન્યાય છે કે એનો ઈરાદો છે તો નુકસાન કરવાનો, છતાં એનો દોષ કેમ ન ગણાય. લૌકિક દ્રષ્ટિએ તો એ બરાબર નથી, છતાં પારમાર્થિક દ્રષ્ટિએ જોતા તે જીવનો દોષ છે, તે જીવનો દોષ છે, તો પણ પોતે આમ લે છે. વ્યવહારિક દ્રષ્ટિએ જોતા નહીં જીવો છે, વ્યવહારિક દ્રષ્ટિએ જોતા નહીં જેવો છે, એટલે શું છે કે કરી તો શકતો નથી, કાંઈ ભાવ જ કરે છે, બીજું શું કરે છે, કોઈ પોતાને મને કોઈ મુશ્કેલીમાં મૂકી શકતો નથી, મને નુકસાન કરી શકતો નથી, એ તો પરિસ્થિતિ જ નથી. અને જીવની જ્યાં સુધી વ્યવહારિક દ્રષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. અને જ્યારે એક બીજાને નુકસાન કરી શકે એવી દ્રષ્ટિ જ્યાં સુધી, વ્યવહારિક દ્રષ્ટિ એટલે લૌકિક દ્રષ્ટિ, જગતમાં જે દ્રષ્ટિ છે, ત્યાં સુધી પારમાર્થિક દોષને નિર્દોષતાનો ખ્યાલ આવવો મુશ્કેલ પડે છે. ત્યાં સુધી ભિન્નતા જ પોતાને ભાસતી નથી, એણે જ નુકસાન કર્યું છે એમ દેખાય છે. ત્યાં સુધી પરમાર્થે પોતાને શું દોષ, બીજાને શું દોષ, એ રીતે ખ્યાલ આવવો ઘણો દુષ્કર પડે છે, મુશ્કેલ પડે છે. એવી રીતે જલ્દી ખ્યાલ પછી આવતો નથી, કેમ કે બાહ્ય દ્રષ્ટિની મુખ્યતામાં અંતરદૃષ્ટિ ખલાસ થાય છે, અંતરદૃષ્ટિની મુખ્યતામાં બાહ્ય દ્રષ્ટિ ખલાસ થઈ જાય છે. એ પ્રકારથી અહીંયા વાતને લીધી છે પોતે. આપના આજના પત્રને વિશે એટલે મુમુક્ષુએ પણ વ્યવહારની અંદર કેવી રીતે પોતાને બચાવવો એ જ્ઞાનીની વર્તનાથી પોતે પણ અનુકરણ કરે, અનુસરણ કરે અને પોતે પણ રાગ દ્વેષથી બચી શકે એ રીતે. આપના આજના પત્રને વિશેષ કરીને વાંચ્યું છે. તે પહેલાના પત્રોની પણ ઘણી ખરી પ્રશ્ન ચર્ચા વગેરે ધ્યાનમાં છે. જો બનશે તો રવિવારે તે વિશે ટૂંકામાં કેટલુંક લખીશ, બની શકશે તો લખીશ, રવિવારે લખીશ એવો એક વિચાર આવ્યો છે. સામાન્ય રીતે તો એ બધી વાતને પછી લખીશ એમ હડસેલતા જાય છે. અહીંયા આટલો વિચાર આવ્યો છે. મોક્ષના બે મુખ્ય કારણ જે તમે લખ્યા છે તે તેમજ છે, તે વિશે પછી વિશેષ લખીશ. એટલે એમની વાત માન્ય રાખે છે જે કાંઈ લખ્યું છે, પણ પોતે વિશેષ કંઈક લખવા માગે છે એ પણ પછી લખીશ એમ રાખ્યું છે. એ રીતે ઉદયના પ્રસંગમાં પોતે કેવી રીતે વર્તી રહ્યા છે અને કેવી રીતે વર્તવું યોગ્ય છે એ વચ્ચેના મોટા પેરેગ્રાફમાંથી એ વાત સ્પષ્ટ થાય છે. 342મો પત્ર પણ સુભાગભાઈ ઉપરનો છે. લગભગ 38, 39, 40, 41, 42, 43, 44, 44, 44 45માં નામ નથી, 46, 47 બધા પત્રો સ્વભાગભાઈ ઉપરના જ છે. અત્રે ભાવ સમાધિ છે 342. અત્રે ભાવ સમાધિ તો છે, લખો છો તે સત્ય છે, પણ એવી દ્રવ્ય સમાધિ આવવાને માટે પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવા યોગ્ય છે. ભાવ સમાધિ તો પોતે સંમત કરે છે સુભાગભાઈ, પણ દ્રવ્ય પણ આપને સમાધિ રહે એવી ભાવના વ્યક્ત કરી છે. એટલે મુનિ દશાની અંદર દ્રવ્ય ને ભાવે બંને પ્રકારે સમાધિ દશા રહે છે, કેમ કે મુનિ દશાની અંદર કોઈ પણ જાતના આરંભ, સમારંભ, પરિગ્રહ આદિ કોઈ બારમાં પ્રકાર નથી દ્રવ્ય. એટલે દ્રવ્ય પણ જ્ઞાન ધ્યાન સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ મુનિરાજને હોતી નથી. એમ કે આપને ભાવ સમાધિ તો વર્તે છે બધા પ્રસંગમાં, પણ દ્રવ્ય પણ સમાધિ આપને રહે તો કે એ થવા માટે તો અત્યારે જે ઉદયની પરિસ્થિતિ છે જોતા પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવા યોગ્ય લાગે છે મને. કેટલાક પૂર્વકર્મનું દબાણ લાગે છે, ઈચ્છા નહીં હોવા છતાં, વિકલ્પ નહીં ચાલતો હોવા છતાં, ઉપયોગ નહીં ચાલતો હોવા છતાં જે પ્રસંગની વચ્ચે ઊભા છીએ એ કોઈ પૂર્વકર્મનું કારણ અવશ્ય સૂચવે છે. મુનિ દશામાં તો શું હોય છે કે એ પ્રકારનું પૂર્વકર્મ પણ નથી હોતો અને જીવની યોગ્યતા પણ મુનિ દશાને યોગ્ય વિતરાગતાને પ્રાપ્ત કરવાની હોય છે, એમ બંને નો મેળ ખાય છે, ત્યારે બહારમાં દ્રવ્યને ભાવે સમાધિ રહે એવી મુનિદશા પ્રત્યક્ષ જોવામાં આવે છે. અને એનો અર્થ એ પણ થયો કે પૂર્વકર્મ જે છે એ ભલે પોતાના અપરાધથી ઉત્પન્ન થયેલા છે, અને જે ઉદય આવે છે એ ઉદયમાં પણ ફેરફાર કરવાનો કોઈ આત્માનો અધિકાર નથી. સહેજે સહેજે એ પ્રકાર ઉત્પન્ન હોય છે. જોકે કોઈ રજકણ માત્રમાં ફેરફાર કરવાનો આત્માનો અધિકાર નથી, એટલે એમાં ઉદય તો આપોઆપ આવી જ જાય છે. પણ મુનિદશામાં તો બંને પ્રકાર એક સાથે ઊભા થાય છે. જીવનો મુનિદશા પ્રાપ્ત કરવાના પુરુષાર્થનો ભાવ, અંતરંગ વિતરાગતાની વૃદ્ધિ અને બાદમાં પૂર્વકર્મની નિવૃત્તિ, એ બંને સાથે જ થાય છે કુદરતીપણે. એવું નથી કે જીવ કંઈ કરી શકે છે, કોઈ કાર્ય જીવ કરી શકે છે બીજા પદાર્થનું, એવું નથી. પણ સહેજે સહેજે એ પ્રકાર ઉત્પન્ન થઈ આવે છે, એ પણ આમાંથી નીકળે છે કે પોતે જોવે છે કે દ્રવ્ય સમાધિ માટે પૂર્વકર્મ નિવૃત્ત થયેલા નથી, એવું એમના જ્ઞાનમાં સ્પષ્ટ દેખાય છે. અને પૂર્વકર્મમાં જોડાતા નથી એટલે એની નિર્જરાને પણ જોવે છે, નિર્જરાને પણ જોવે છે, ઉદયને પણ જોવે છે, નિર્જરાને પણ જોવે છે, અને પોતાના પુરુષાર્થનું પણ માપ છે. બધો દ્રવ્યને ભાવે બધો ખ્યાલ છે એટલે એમને સમાધાન રહે છે, અસમાધાન થતું નથી. દુષમ કાળનું મોટામાં મોટું ચિહ્ન શું છે? ઉપર એક લખ્યું ને, લખો છો તે સત્ય છે, એટલે કે ત્યાગ કરવો જોઈએ એ વાત સાચી છે. એમ અમારી ત્યાગ નહીં કરવાની ભાવના છે એવું નથી, એમ પણ પૂર્વકર્મ ચાલુ છે એને નિવર્તવા નિવૃત્ત થવા દેવા યોગ્ય લાગે છે. એ નિવૃત્ત થાય એના ક્રમમાં એ યોગ્ય લાગે છે. એમાં એની અંદર ભળતા નથી, એ આમને નિર્દરી જાય છે, હિસાબ કિતાબ પૂરો થાય છે આગળનો, એ સિવાય એથી વધારે એમાં કાંઈ નથી. દુષમ કાળનું મોટામાં મોટું ચિહ્ન શું, અથવા દુષમ કાળ કયો કહેવાય, અથવા ક્યાં મુખ્ય લક્ષણ, કયા મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય? ત્રણ પ્રશ્નો પૂછ્યા છે સુભાગભાઈને. એ જ વિજ્ઞાપન, આ ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. હવે મુખ્યપણે તો એમના પત્રોમાંથી એમનો અભિપ્રાય જોઈએ તો દુષ્મ કાળનું મોટામાં મોટું ચિહ્ન એ છે કે આ કાળને વિશે પરમાર્થ માર્ગના દર્શાવનારા સત્પુરુષો ભાગ્યે જ મળે એવો આ દુષ્મ કાળ છે. શ્રીમદજીના પહેલાં જો વિચારીએ તો 101 વર્ષ સુધી તો કોઈ કદાચ પ્રગટ સત્પુરુષ નહીં હોય એવું લાગે છે, એકાદ સદી તો ખાલી ગઈ હશે. હવે પછી પણ કેટલો કાળ ખાલી જશે કહેવું મુશ્કેલ છે. ભાગ્યે જ કોઈ સમ્યક દર્શન સુધી પહોંચી શકે એવી વર્તમાન પરિસ્થિતિ દેખાય છે. ભલે એ ક્ષેત્રની અંદર ઓછા વત્તા પ્રમાણમાં ઉદ્યમવંત થયેલા જીવો હોય તો પણ એની સફળતાથી સમ્યક દર્શનને પ્રાપ્ત કરે એવી પરિસ્થિતિ બહુ અલ્પ દેખાય છે. એટલે ધર્માત્માની વિદ્યમાનતા પણ પછીત હોય આ ક્ષેત્રને વિશે, આ કાળને વિશે, એ એક દુષ્મ કાળનો ચિહ્ન છે. અને દુષ્મ કાળ કયો કહેવાય, એવા કાળને દુષ્મ કાળ કહેવો કે જેમાં વધારેમાં વધારે પરમાર્થથી વિપરીત જનારા જીવોની સંખ્યા હોય, એનું બળવાન પણ હોય, એ વિશેષ કરીને પ્રવર્તતા હોય અને માર્ગનો માર્ગ લોપ થાય એવા પ્રકારો ઊભા થાય, એ બધા દુષ્મ કાળ ગણવામાં આવે છે, અથવા કયા મુખ્ય લક્ષણ તે ઓળખી શકાય. એ ચિહ્ન કહો, લક્ષણ કહો, એ બધું એક અર્થમાં છે. પણ પ્રશ્ન ઉપર વજન દેવા માટે એક જ હેતુ તો એક જ છે કે દુષ્મકાળનું સ્વરૂપ શું. તો સત્પુરુષોને ધર્માત્માઓની અવિદ્યમાનતા, ધર્મ પ્રાપ્ત કરનારા આત્માર્થી પણ કોઈ જીવ પછીત જ જોવા મળે, અને વિપરીત અભિનિવેશવાળા અને વિપરીતતામાં વર્તનારા, માર્ગનો લોભ કરનારા, માર્ગનો વિરોધ કરનારા એવા જીવોની સંખ્યા ઘણી હોય, એનું બળવાન પણ હોય, એના પુણ્ય જોર કરતા હોય, એનો જીત થાય, બીજાની હાર થાય, બીજાનો પરાભવ થાય, એ બધા પ્રકાર દુષ્મકાળની અંદર વિશેષ કરીને વર્તે છે. ત્રણ પ્રશ્નો મૂક્યા છે, પછી એ સંબંધિત ચર્ચા નજીકના પત્રોમાં નથી જોવા મળતી. અહીંયા એક લખ્યું છે, આખો લોક ત્રણે કાળને વિશે, સામે એક પત્ર છે ને 347 નો, કે આખો લોક ત્રણે કાળને વિશે દુઃખે કરીને પીડાતો જોવામાં આવ્યો છે, તેમાં પણ આ વર્તે છે તે તો મહાદુષ્મ કાળ છે, અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે કર્તવ્ય રૂપ શ્રી સત્સંગ, જો સત્સંગનો અભાવ જોવે છે, તે તો સર્વકાળને વિશે પ્રાપ્ત થવો દુર્લભ છે, તો આ દુષ્મકાળમાં પ્રાપ્ત થવો ઘણો દુર્લભ હોય એમાં કાંઈ આશ્ચર્યકારક નથી. સત્પુરુષો અને એનો સમાગમ, એ વસ્તુ મળવી મુશ્કેલ છે, એની કિંમત લોકોને સમજાવવી પણ મુશ્કેલ છે. એવું લખ્યું છે, આંગળીને વેઢે ગણાય એવા ધર્માત્મા છે, ખરી વાત છે. પદ્મનંદી આચાર્ય તો પુરાણા આચાર્ય છે, 1000 વર્ષ થઈ ગયા છે. છેલ્લા 150-250 વર્ષના ગાળામાં કેટલા જ્ઞાનીઓ થયા છે, ટોડરમલજી અને બીજા બનારસીદાસજી, દીપચંદજી, બુદ્ધચંદજી, પછી ભાગચંદજી, ધ્યાનતરાયજી, એવા કેટલાક 6-7 નામો મળે છે. એ છેલ્લા 150-250 વર્ષના ગાળામાં ખાસ કરીને રાજસ્થાન અને ઉત્તર હિન્દુસ્તાનમાં કોઈ કોઈ જ્ઞાની થયા છે. ગુજરાતની અંદર છેલ્લા થયા શ્રીમદ રાજચંદ્રજી, અને ત્યાર પછી આ ગુરુદેવ છે, બાકી અહીંયા પણ કોઈ દેખાતું નથી. ઘણા છેલ્લા સેંકડો વર્ષમાં કોઈ દેખાતું. 343 સુભાગભાઈ લખે છે, અત્રે સમાધિ છે, જે સમાધિ છે તે કેટલેક અંશે છે, એમ પૂર્ણ સમાધિ તો કેવળ જ્ઞાનના કાળમાં હોય છે, એટલે જે સમાધિ છે તે કેટલેક અંશે છે, અને જે છે તે ભાવ સમાધિ છે. દ્રવ સમાધિની વાત નથી કરતા, પણ ભાવ સમાધિ એ ચોખવટ કરે છે. ભાવ સમાધિની ઉપર વદ છઠના પત્રમાં એમને લખ્યું છે કે તમે દ્રવ સમાધિની વાત લખો છો, ભાવ સમાધિ તો છે, પણ દ્રવ સમાધિની વાતની ચર્ચા કરો છો, તો લખે છે કે અત્રે ભાવ સમાધિ છે, એ ચોખવટ કરે છે. સમાધિ છે એમ કહીને નીચે એક લીટી છોડીને જે સમાધિ છે એ ભાવ સમાધિ છે એમ સ્પષ્ટતા કરી છે. પત્રો પણ ટૂંકા લખીને છોડી દઈએ છે, એક પોસ્ટકાર્ડની અંદર 2-3 લીટી લખીને મૂકી દઈએ છે. 344 ઉપાધિ ઉદયપણે પ્રવર્તે છે. પત્ર આજે પહોંચ્યું છે, આજે પત્ર મળ્યું છે, અને ઉદયપણે તો ઉપાધિ પ્રવર્તે છે, એટલે સંસારિક કાર્યો છે એનો ઉદય છે, એ સંબંધી વિચાર વિકલ્પ ઉપયોગ આદિની પ્રવૃત્તિ પણ છે, એ પ્રકારે ઉદય પણ વર્તે છે. આંશિક છે, ભાવ સમાધિ પણ આંશિક છે, આંશિક રાગાદી ઉદયને અનુસરતા પરિણામ પણ છે. અત્યારે તો પરમ પ્રેમે નમસ્કાર પહોંચે, અત્યારે તો પરમ પ્રેમથી તમને નમસ્કાર લખીએ છીએ, વિશેષ લખતા નથી, લખી નાખી છે. ઉપયોગ એટલો લખવામાં ચાલતો નથી. પછી 345માં છે, એના નામ નથી મૂક્યું, સંકલન કરતા. અચ્છા છે, 345 ભાગવાય ઉપરનો છે, મારામાં નથી લખાયું. તો પછી બુધવારે પણ લખો અને ગુરુવારે પણ પત્ર લખ્યો છે. એમ કે નામ નથી, હું એ જ કહું છું, નામ નથી. હા, એ તો બધા બધા સ્વભાગભાઈ ઉપરના છે. 45માં વચ્ચે નામ નથી. કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યા રહેવું અને એક કર્તવ્ય છે. કોઈ બીજાને જ લખેલો છે. કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યા રહેવું અને એ કર્તવ્ય છે. જો એ ફલાણું તમે શાસ્ત્રમાં જ જો એ જાતની લાઈન દોરી નથી આપતા. મુમુક્ષુને મુખ્યપણે સત્સંગમાં રહેવા માટે પોતે આજ્ઞા કરે છે. આ એક એમની માર્ગદર્શનની જે પદ્ધતિ છે એ ધ્યાન ખેંચે એવી છે કે બને ત્યાં સુધી તમે સત્સંગ કરો, અરસપરસ સત્સંગ માર્યો. સત્સંગ ન મળે તો તમે ગોતો, મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચેનો સત્સંગ. આ એક સત્પુરુષની આજ્ઞા છે. કુસંગ તો કરીશ નહીં, કુસંગ કરીશ નહીં અને સત્સંગમાં રહેજે, એ વાત સ્પષ્ટ છે. ગુરુદેવશ્રીએ પણ શાસ્ત્ર સ્વાધ્યાય જે દરેક મંડળોમાં થાય છે તેને સંમત કર્યો છે, એનું કારણ આ છે. એ ચર્ચા ચાલી છે કે એમાં સત્સંગનો હેતુ છે કે અરસપરસ એક ભાવનાના એક વિચારવાળા જીવો મળે, એક રૂચિવાળા જીવો મળે અને પોતે પોતાના સત્પ્રાપ્તિની અંદર આગળ વધવા માટે પ્રયત્ન કરે. એકલા વાંચે વિચારે અને કોઈ વાત ધ્યાન બહાર જાય, એવા પ્રકારમાં સત્સંગ મદદગાર થાય છે. સત્સંગ એની અંદર હેતુરૂપ થાય છે. કોઈને કાંઈ વિચાર આવે છે, કોઈને કાંઈ વિચાર આવે છે અને અરસપરસ વિચારોની આપ લેથી એ વિષય વધારે સ્પષ્ટ થાય છે. કે છે માણસ કે ભાઈ પોતાને પોતાના દોષ ન દેખાય, તો એ સત્સંગની અંદર પોતાના દોષનો ખ્યાલ આવે છે. ચર્ચા કરતા એ રીતે સત્સંગ ઘણો ઉપકારી છે. એ જ્ઞાનીઓએ ઘણા ઘણા અનુભવ પછી નિચોડ રૂપે એ વાત કરેલી છે. પોતાના બહુ અનુભવ પછી એનો નિચોડ કાઢીને એ વાત એમને કરેલી છે. એટલે એ પણ કોઈ મુમુક્ષુ છે એને સત્સંગમાં રહેવા માટે આજ્ઞા કરે છે કે એ કર્તવ્ય છે અને સત્સંગનો યોગ બને તો સત્સંગ કરવો, એ કર્યા રહેવું, એવી અમારી સલાહ છે. અને જે પ્રકારે જીવને મારાપણો વિશેષ થયા કરતું હોય અથવા વૈધા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતા રહેવું એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે. હેતુ પાછળ કે સત્સંગ શું કરવા કરવો કે મારાપણું આત્મામાં મારા પણ હું જીમ કરતો નથી, આત્માને છોડીને દેહથી માંડીને જેટલા કોઈ પ્રસંગો છે, ઉદય છે, એમાં મારા પણ હું કરે છે. આ તો અમારો ઉદય, જે તે ઉદયને શું કહે છે જીવ, આ અમારો ઉદય છે. પછી પ્રતિકૂળ ઉદય હોય તો એમ કે અત્યારે અમને આકરો ઉદય છે. આકરો ઉદય નથી, તીવ્રપણે મારા પણ થઈ રહ્યું છે એમ છે. ખરેખર તો શું ઉદય આકરો નથી, પણ પોતાને તીવ્રપણે મારાપણું થઈ રહ્યું છે. એવું મારાપણું થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય, તીવ્ર રસ થતો હોય મમત્વનો, તો તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતા રહેવું, એટલે પાછા હટવું, અને એની ભાવના સત્સંગમાં પણ રાખવી, તો એનું ફળ આવશે, ભાવનાનું ફળ આવશે. એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે. મારાપણું મટાડવાની ભાવના સત્સંગપૂર્વક હોય તો અવશ્ય એનું કંઈક ફળ આવે છે. આપણે અત્યારે એ જ ચર્ચા કોઈ વાર કરીએ છીએ કે ભાઈ તમારા ત્યાં કેમ, તમારા ત્યાં તો બીજા કુટુંબો છે ગામમાં, ચર્ચાને સત્સંગ કરવો જોઈએ, એ જરૂરી વસ્તુ છે. મુમુક્ષુની ભૂમિકામાં સર્વથી અધિક અને આવશ્યક કોઈ વાત હોય તો આ છે, એ ચોખ્ખો સત્પુરુષોનો અભિપ્રાય છે. એની અંદર જે શ્રીમદજી કહે છે એ જ ગુરુદેવ કહે છે. સ્વાધ્યાયનો અર્થ જ સત્સંગ છે. સ્વાધ્યાયનો અર્થ એમ નથી કે એક ઉપદેશક બની જાય ને બીજા બધા ઉપદેશ ઝીલનારા બની જાય, એમ નથી કહેવું, એવું ક્યારેય નથી કહેવું. એનો અર્થ જ એ છે કે તમે સાથે મળીને આ વિષયનો વિચાર કરો અને પોતાનું મમત્વ તીવ્ર જે થઈ રહ્યું હોય, વધી રહ્યું હોય, એમાંથી સંકોચ થાય, એમાંથી ઓછાપણું થાય, તમારો ભાવ એનાથી નિવૃત્ત થાય, નિવૃત્ત થવા માટે નિરસ્તા આવે, એ ભાવનાથી સત્સંગ રસપ્રસ કરવા યોગ્ય છે. એ 345 થયો, 346. ત્યાર પછીનો રવિવાર આવી ગયો. ગુરુવારના પત્રમાં એમ લખ્યું છે કે તમને હવે પછી લખશું, એમ કે રવિવારે તો મારા પત્રનો ઉત્તર આપશું. 341 માં કહ્યું કે રવિવારના પત્રમાં તમને જવાબ લખું દેશું, પણ રવિવારનો પત્ર તો ત્રણ લીટી જુદી જુદી લખી શકાય, લખ્યું નથી. 341 ફાગણ વદ ચોથનો છે, જો કે આમ તો પત્ર ત્યાર પછી તો રવિવાર આવી ગયો છે, ફાગણ વદ સાતમે, એમાંય ત્રણ લીટી છે. ત્યાર પછીનો આ તો બીજો રવિવાર છે, ખરેખર ક્યાંય એને વિસ્તારથી કોઈ વાતનો જવાબ નથી આપ્યો. શ્રી સુભાગભાઈ, બધા પ્રશ્નોનો ઉત્તર મુલતવવાની ઈચ્છા છે. તમારા પ્રશ્નો તો ઘણા ભેગા થયા છે, પણ એ બધાને અત્યારે મુલતવી રાખીએ, અમુક ટાઈમ પછી એનો જવાબ આપીએ એવી ઈચ્છા છે. તમને ઉત્તર આપવાની ઈચ્છા નથી, ઠીક. પૂર્વકર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ, પૂર્વકર્મની નિર્જરા ઝડપથી થાય એમ વર્તીએ છીએ, એમ કરીએ છીએ. કૃપા ભાવ રાખજો અને પ્રણામ માનજો, જાવ. ખરાબ નહીં લગાડતા, તમારા પ્રશ્નનો ઉત્તર મુલતવી રાખીએ છીએ, તમે ખરાબ નહીં લગાડતા, એનો અર્થ વિવેકથી એમ લખે કે કૃપા ભાવ રાખજો. આપણે નથી કહેતા કોઈ ભાઈ મહેરબાની રાખજો, હો એમ નથી કહેતા. કોઈ મહેરબાનીની કોઈને કોઈની જરૂર હોય છે એવું ન હોય તો પણ શું કે વ્યવહારે મહેરબાની રાખજો, શું એમ એક લખવા ખાતર એ રીતે લખે છે. ઘણું અસાધારણ મુમુક્ષુને ઘણું શીખવાનું છે એમાં, કે જો જ્ઞાની આમ વર્તે છે, આવા સમર્થ પુરુષ છે, મહાજ્ઞાની છે, તો પણ આવી રીતે વર્તે છે, તો આપણે તો કેવી રીતે વર્તવું જોઈએ અરસપરસ? જો એક આટલું મગજમાં આવી જાય ને તો 90% સમસ્યા ખલાસ થઈ જાય એવું છે. સામાજિક જે સમસ્યાઓ ઊભી થાય છે 90% પૂરી થઈ જાય એવું છે. એટલું તો એમના એક સામાન્ય વાતોમાંથી બોધ મળે એવો પ્રકાર છે આ પુત્રોને. આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામ મૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે પોતાને આત્મીયતા ઘણી છે એ વાત સ્પષ્ટ કરે છે. હૃદયરૂપને આત્મ સ્વરૂપે એમ લખ્યું છે, ઘણી આત્મીયતા પોતાને ભાવમાં છે. વિશ્રામ મૂર્તિ એટલે પોતાને વિશ્રામનું ઠેકાણું છે, જે ઉદયથી પોતે કંટાળેલા છે, જે કાર્યોથી પોતે કંટાળેલા છે, એમાં કાંઈક વિસામાનું સ્થાન હોય, વાત કરવાનું કોઈ ઠેકાણું હોય તો શ્રી સુભાગભાઈ છે. તો એટલું બધું એમના પ્રત્યે ભાવ બતાવે છે. વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે, ઘણા વિનયથી અમારા વિશ્રામનું તમે ઠેકાણું હોવાથી તમારા પ્રત્યે આદર છે, તમારા પ્રત્યે માન છે અમને. વિનયયુક્ત એટલે તમારા પ્રત્યે પણ અમને માન છે. આવા દુષ્મ કાળમાં જ્ઞાન દશાને પામી શકે એવી હદે પહોંચેલા આત્માર્થી એમ અમને માન થાય છે તમારા માટે. આમ જોઈને તારણ આ છે કે આ કાળમાં કોઈ ભાગ્યે જ જ્ઞાની થાય. એવા કાળમાં તમે જ્ઞાની થવા યોગ્ય સ્થિતિમાં તમારી આત્માર્થતા જોઈને તમારા પ્રત્યે માન થાય છે. આત્માર્થતા ઘણી છે. અત્રે ઘણું કરીને આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિનો જોગ વિશેષપણે ઉદય પ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે, બહુ જાગ્રત રહેવું પડે છે. સ્વસ્થ એટલે જાગ્રત રહેવું પડે છે. આત્મદશાએ સહજ સમાધિ વર્તે છે, ઘણું કરીને એટલે મુખ્યપણે. મુખ્યપણે તો અમારી દશામાં આત્માને અનુરૂપ દશા છે, આત્માને અનુસરતી દશા છે, સહજ સમાધિ ભાવે વર્તાઈ જવાય છે. પણ ઉપાધિનો યોગ ઘણો જોરદાર હોવાથી તે પ્રકારે વર્તવામાં પણ જાગ્રત રહેવું પડે છે, સ્વસ્થ રહેવું પડે છે. સ્વસ્થ પોતામાં જાગ્રત રહેવું પડે છે, એ બધા કાર્યો કરતાં બહુ જાગ્રત રહેવું પડે છે. આખા ને આખા એમાં અમે ઓરાઈ જઈએ, ઉલજીને પડીએ એવું નથી, પણ એની અંદર જેટલું પ્રવર્તવું પડે છે એમાં પણ જાગૃતિ અને પુરુષાર્થ સાથે છે, નહીંતર દશાને એની અંદર નુકસાન થાય એવી એવો ઉદયનો પ્રકાર જોરદાર છે. જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે. શું એટલે? એકદમ નિર્જરા થવા માટે કર્મના ઉદય સ્થિતિ ટૂંકાવીને જાણે ઉદયમાં ઉદીર્ણા થઈને આવી જતા હોય એવું દેખાય છે. અને જે કર્મ ભોગવતા ઘણો સમય લાગે તે કર્મ થોડા સમયમાં ભોગવી લઈએ એટલે એમાંથી પસાર થઈ જઈએ, એને નિર્જરાવી નાખીએ. ભોગવી લઈએ એટલે નવો બંધ થાય એમ નહીં, એની નિર્જરા થઈ જાય એવો યોગ વિશેષપણે વર્તે છે. અને એ સ્પષ્ટ છે કે એક ભાવની અંદર ઘણું કામ કર્યું છે એમણે, પછી તો એક ભાવની અંદર ઘણું કામ કર્યું છે એટલે વચ્ચે એક દેવલોકનો ભાવ છે એમને. પછી તો ચરમ શરીરી થઈને સિદ્ધાલયમાં બિરાજમાન થશે. ભૂવિલી એટલે વિષમભાવથી નહી, સમભાવથી. સમભાવથી એટલે રાગ દ્વેષમાં ખેંચાયા વિના એમ તો નિર્જરા થાય. પોતાને રાગ દ્વેષ થઈ આવે, ઉદય પ્રસંગ આવે ને રાગ દ્વેષ થઈ આવે તીવ્ર, તો નવું બંધન વિશેષ થાય છે. જૂની નિદ્રા થાય છે પણ એ નિદ્રાનો પ્રસંગ નથી ગણાતો, એ બંધનનો પ્રસંગ ગણાય છે. અને જે ઉદયમાં બંધન અલ્પ થાય, નહીવત થાય, એને નિર્જરાનો પ્રસંગ ગણવામાં આવે છે. નિર્જરા તો બે વખતે થાય જ છે, પણ એકને બંધ ગણાય છે, એકને નિર્જરા ગણાય છે, એમ કહેવામાં જુદી જુદી ગતિની ઊભી થાય છે. એટલે અમે જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે, એટલે ઘણા કાળે જેની નિર્જરા થાય તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે, અલ્પકાળમાં એ બધી નિર્જરા થાય તે માટે ઉપાધિ યોગ વિશેષપણે વર્તે છે. ઉપાધિનો પ્રસંગ અથવા ઉદયનો પ્રસંગ તીવ્રપણે ઉદયમાં આવેલો જોવામાં આવે છે. એ તીવ્રતા આવ્યો એનો ખ્યાલ છે, અમારે તીવ્રતા મંદતા બધું સરખું છે. અમે તો સમાધિ ભાવમાં વર્તીએ છીએ, એટલે ભિન્નપણે વર્તીએ છીએ. તમારા ઘણા પત્તા અમને પહોંચ્યા છે, એ તો લગભગ રોજ લખી નાખતા. શું હા, સૌભાગ્યભાઈનો જીવ જ અહીંયા છોટેલો હતો. સૌભાગ્યભાઈનો જીવ શ્રીમદજીમાં લાગેલો હતો. શું એટલે એમને એ વિસ્મૃત નહોતા કરી શકતા, એમ કહીએ તો ચાલે. સમાગમમાં રહી શકતા નહોતા અને તેથી શું કરે કે કાગળ લખવા બેસી જાય. કાગળ લખવા બેસી જાય એમાં બધી પોતાની વાતો લખવા માંડે. આમ થાય છે, રૂબરૂ હોય તો કહી દે, આ પત્રમાં લખતા હતા. આમ વિચાર આવે છે, આમ વિકલ્પ આવે છે, આ કાર્યની ઉપાધિ છે, આમ છે, આમ છે, અમને આવા પરિણામ થાય છે, અમને આવા પરિણામ થાય છે, અમને આ કારણે અમને આવા પરિણામ થાય છે, આ પ્રસંગથી અમને આવા પરિણામ થાય છે, બધું ખુલ્લી ચોપડી કરી નાખે. વિકળાઈને જ રહેતા, એમનું મન જ ત્યાં ચોંટેલું રહેતું એમનામાં, એક વિશેષતા છે. એટલે એમને ઘણા પત્રો લખ્યા છે પોતે, વવાણિયામાં એ પત્રો રાખેલા છે, સંખ્યાબંધ પત્રો છે. તમારા ઘણા પત્રો અમને પહોંચ્યા છે, તેમાં લખેલ જ્ઞાન સંબંધી વાર્તા ઘણું કરીને અમે વાંચી છે, અને એમાં જ્ઞાન સંબંધી જે વાતો લખી છે એ પણ અમે વાંચી છે. લગભગ તો વાંચી છે, ઉપયોગ ઓછો કામ કરે છે, બીજી પ્રવૃત્તિમાં જવાનો પણ ઘણી ખરી તો વાંચી છે. તે સર્વ પ્રશ્નોનો ઘણું કરીને ઉત્તર લખવામાં આવ્યો નથી અને તે માટે ક્ષમા આપવી યોગ્ય છે. તમને પહોંચ લખું છું પણ પ્રશ્નનો ઉત્તર નથી લખતો, પછી લખીશ એમ કહું છું, ક્ષમા કરજો કે તમને હું ઉત્તર લખતો નથી અને તે ક્ષમા આપવી યોગ્ય છે. મને તમારે ક્ષમા આપવી તે યોગ્ય છે, કેમ કે મારા પરિણામ કામ ન કરે જે પ્રવૃત્તિમાં, એ પ્રવૃત્તિ હું પરાણે કેવી રીતે કરું. ક્ષમા આપો અને એ ક્ષમા આપો એ યોગ્ય છે. અત્યારે ક્ષમા આપો અને એ ક્ષમા આપો તે યોગ્ય પણ છે, એવી પોતાની નિર્દોષ દશા છે એમ લખે છે. તે પત્રોમાં કોઈ કોઈ વ્યવહારિક વાર્તા પણ પ્રસંગે લખેલી છે. વ્યવહારિક વાર્તા ઘણી લખતા, એ પત્રો જોયા છે, વ્યવહારિક વાર્તા ઘણી લખતા. જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ બનવું વિકટ છે. અમારું મન એવી વ્યવહારિક વાતોમાં તો વાંચવાનું પણ મન થાય, મન ચાલતું નથી એવી અમારી માનસિક પરિસ્થિતિ છે. તેમ તે વાર્તા સંબંધી પ્રત્યુત્તર લખવા જેવું સૂઝતું નથી અને એ સંબંધી તમને કાંઈ લખીએ એવો પણ અમને કાંઈ વિચાર નથી કે શું લખવું એ સૂઝતું નથી. તો જેમ ઉદય ચાલે છે ભલે ચાલતો, ઉદયની બાબતમાં કોઈ આમ કરો ને તેમ કરો એ લખવું અમને યોગ્ય નથી લાગતું, એટલે તે માટે પણ ક્ષમા આપવા યોગ્ય છે. તમે કોઈ, હા તમે કોઈ અપેક્ષા રાખતા હોય કે ઉદય સંબંધી વ્યવહારિક કોઈ પણ સલાહ સૂચના મળશે તો એ વાત અમને કોઈ લખવી સૂઝતી નથી અત્યારે, અને એ બાબતમાં તમને કાંઈ નથી લખાતું તો એ પણ તમે ક્ષમા આપો, એ જ યોગ્ય છે એ બાબતની અંદર. હાલ અત્રે અમે વ્યવહારિક કામ તો પ્રમાણમાં ઘણું કરીએ છીએ, એટલે ઘણો સમય વેબસાઇટની અંદર જાય છે, એટલે કામ તો કરીએ છીએ, તેમાં મન પણ પૂરી રીતે દઈએ છીએ, એટલે ઉપયોગ લાગે છે કે આમ કરવું જોઈએ આમ ન કરવું જોઈએ, કામની વ્યવસ્થા સંભાળે છે પોતે, મન પણ પૂરી રીતે દઈએ છીએ, તથાપિ તે મન તેમાં ચોંટતું નથી, નિરસ પરિણામ રહે છે. રસ આવે છે ને ઉપયોગ દઈએ છીએ એમને, ઉપયોગ દેવો પડે છે વ્યવસ્થાનો વિકલ્પ જોઈને, વ્યવસ્થા અવ્યવસ્થાનો વિચાર જોઈને, પણ મન લાગતું નથી એમાં. કહો મને, કાર્યો કરીએ છીએ વ્યવહારમાં મન ચોંટતું નથી, પોતાને વિશે જ રહે છે મન, તો આત્માને વિશે જ રહે છે, અને એવી પરિસ્થિતિમાં હો એટલે એ પરિસ્થિતિ હોવાથી વ્યવહાર બહુ બોજારૂપ લાગે છે, એટલે જેટલું કાંઈ ઉપયોગ દેવો પડે છે એમાં બોજો ઘણો લાગે છે. સામાન્ય માણસને તો રસ હોય છે અને બોજો રસને લઈને ઘણો વધી જાય છે, તો પણ હોશ અને ઉત્સાહને લઈને એને બોજો દેખાતો નથી. જ્ઞાનીને અલ્પરસ છે તો પણ બોજો ઘણો લાગે છે, ઉપાધિ ઓછી કરે છે તો પણ બોજો ઘણો લાગે છે, એટલે નાનો દોષ પણ એને મોટો દેખાય છે એવું છે. અને એટલું જ્ઞાન નિર્મળ થયું છે, એટલું જ્ઞાન પણ ચોખ્ખું થયું છે કે દોષના થોડા પણ ભાગને એ સ્વચ્છપણે સ્પષ્ટપણે જોઈ શકે છે અને એનાથી તરી શકે છે, એનાથી જુદા પડવાના પુરુષાર્થમાં પોતે વર્તી શકે છે. પણ એ બોજો લાગે છે, એ બોજો લાગે જ છે. આખો લોક ત્રણેય કાળને વિશે દુઃખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે. આખો લોક ત્રણેય કાળને વિશે દુઃખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે, અથવા એ પરિસ્થિતિ વાસ્તવિક છે કે ત્રણેય કાળને વિશે આખું જગત દુઃખમાં છે, કોઈ કાળમાં જગત સુખમાં નથી, બધા ઉપાધિ અને દુઃખની અંદર વર્તી રહ્યા છે, અને તેમાં પણ આ વર્તે છે તે તો મહાદુષમ કાળ છે. એટલે અત્યારે તો લોકો ઘણા દુઃખી છે, અત્યારે તો તીવ્ર રાગ દ્વેષવાળા હોવાને લીધે લોકો ઘણા દુઃખી છે, અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે કર્તવ્ય રૂપ શ્રી સત્સંગ, વિશ્રાંતિનું કારણ એક પ્રકારે ન લીધું, સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ, મુમુક્ષુ જીવને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કોઈ કારણ હોય તો તે સત્સંગ છે, તે કર્તવ્ય રૂપ શ્રી સત્સંગ છે, એ સત્સંગ કરવા યોગ્ય છે. ઓલા 345માં જે વ્યક્તિગત લખ્યું છે એ વાત પછી અહીંયા દોહરાવી છે. તે તો સર્વકાળને વિશે પ્રાપ્ત થવો દુર્લભ છે, એ તો પંચમ કાળ ચોથા કાળમાં પણ દુર્લભ છે, તો આ પંચમ કાળમાં તો આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય એમાં કાંઈ આશ્ચર્યકારક નથી. આ કાળમાં તો સત્સંગ ભાગ્યે જ મળે, તો સત્સંગ મળે છતાં સત્સંગની ઉપેક્ષા કરે એ કેવો પરિસ્થિતિ વિચિત્ર ગણવી જોઈએ. એક તો મળે, એક ચીજ મળે એવી નથી, મળે એવી નથી, છતાં જો મળતી હોય તો એને ઉપેક્ષિત કરે, એને ગુમાવે, એ વાત તો બુદ્ધિનો આંખ મુકાઈ જાય એવી છે. તે આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય એમાં કાંઈ આશ્ચર્યકારક નથી. અમે કે જેનું મન પ્રાય ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપસાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે, અમારું મન કેવું છે કે આ પ્રકારના વિભાવ ભાવોની સાથે અમે જોડાતા નથી, ભિન્ન પડી ગયા છીએ અંદરમાં, એનાથી જુદા વર્તીએ છીએ. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, જ્ઞાન દશામાં આવા પરિણામ ચારિત્ર મોહના થાય છે, પણ જ્ઞાની એનાથી વિરક્ત છે, ભિન્ન પડેલા છે. એટલે એમ કહે છે કે એમ અમારું મન પ્રાયે તેનાથી અપ્રતિબંધ જેવું છે, પ્રાયે અપ્રતિબંધ જેવું છે, એટલે એનાથી અમે ભિન્ન પડેલા છીએ. જે થાય છે તે ઉપર છેલ્લા ચારિત્ર મોહના થાય છે, એમાં અમે વિરક્ત છીએ, જુદા પડી ગયેલા છીએ, એની સાથે અમારું બંધન નથી. જોડાય તો બંધન, ભિન્ન રહે તો બંધન નથી, એમ એ તો પ્રતિબંધ નથી, અમને અપ્રતિબંધ જેવું છે. કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે. આ બધો સંયોગ છે, ઓલા બધા પરિણામ છે ને આ બધો સંયોગ છે, કુટુંબનો, ધનનો, પુત્રનો, પૈસા વગેરેનો, વૈભવને અવતરણ ચિહ્ન મૂક્યું છે, જે કાંઈ સંયોગ છે. અને સ્ત્રીથી કે દેહથી મુક્ત, શરીરથી પણ મુક્ત જેવું છે. શું? બીજા બધા તો દૂર રહેલા પદાર્થો છે, પણ દેહથી પણ અમારું જે ચિત્ત છે એ મુક્ત જેવું છે અમારું પરિણમન. તે મનને પણ, એવા અમારા મનને પણ, આ સ્થિતિમાં જે અમારું મન છે એને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે. અમને એમ લાગે છે કે અમારે પણ સત્સંગમાં રહેવું જોઈએ. તમારે તો રહેવું એમાં શી વાત છે? શું? જે મન અમારું ક્રોધ, માન, માયા, લોભમાં પ્રતિબંધ પામતું નથી, દેહની સાથે પ્રતિબંધ બંધાતું નથી, ઘર કુટુંબની સાથે બંધાતું નથી, તો પણ અમને એમ લાગે છે અમારા મન માટે પણ કે સત્સંગને વિશે એને બાંધેલું રાખવું. આ વિવેક કર્યો છે. આવી વાર્તા એ સુભાગભાઈને લખે છે, એટલા માટે એને વિશ્રામ મૂર્તિ કીધા છે. સત્સંગને પોતે પોતાને માટે કેટલો જરૂરી ગણ્યો છે, જે દશામાં પોતે વર્તે છે એવી જ્ઞાન દશાની અંદર પણ એમણે પોતે સત્સંગને ઈચ્છ્યો છે કે અમારા મનને ત્યાં બાંધીએ. અમે તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું, બાંધેલું રાખવું બહુ બહુ રહ્યા કરે છે, એમ અમને રહ્યા કરે છે કે મનને સત્સંગમાં રાખવું. એટલે શું છે કે આ ઉદયને અમે પસંદ નથી કરતા. દુકાન, ધંધો, વેપાર, કુટુંબ, પરિવાર, એને અમે એ ઉદય પસંદ નથી કરતા. ઉદયમાં હો તો અમને સત્સંગ હો, બહારમાં ઉદય સત્સંગનો હો, અંદરમાં અમારું પરિણમન આત્માને ભજો. પાત્રજી આ એક જ હતા, એટલે એને હૃદય મન ખોલીને લખે છે. મન ખોલીને સાંભળે છે, એની કુદરતી છે ને કે જે પોતાના આત્માને ઈચ્છે છે, વિતરાગ સ્વરૂપ એવો પોતાનો આત્મા, એ સ્વભાવમાં જે રહેવા માગે છે, છતાં જે સ્વભાવમાં રહી શકતા નથી અને ઉપયોગ બહાર પ્રવર્તે છે, તો એ બહાર એ જ જોવે છે કે આવા મારા સ્વભાવને અનુકૂળ કોણ છે, તો એને સ્વભાવને અનુકૂળ સત્સંગ સિવાય બીજું કોઈ દેખાતું નથી. મારા સ્વભાવને અનુકૂળ થાય એવું કોણ છે કે જે ફરી ફરીને મારા સ્વભાવમાં રહેવા પ્રત્યે મને અનુકૂળ કરે, અનુકૂળ થાય, તો એ સત્સંગ જ છે, બીજું કોઈ નથી. સુગાનીજી એક વખત ચર્ચામાં કહેતા કે કલકત્તામાં અને સોનગઢમાં આ ફરક છે. શું? ત્યાં તો બહુ કંટાળો આવે છે એમ કહેતા. કલકત્તામાં તો એટલો બધો કંટાળો આવે છે કે વાત મૂકી ગયો. અહીંયા તો અંદરમાં બેસીએ છીએ તો પણ ધ્રુવ ત્રિકાળી આત્મા છે, એ તો ધ્રુવ શબ્દ વાપરતા. અહીં તો અંદરમાં પણ ધ્રુવ છે અને બહાર જઈએ છીએ તો ગુરુદેવ પણ જ્ઞાયક 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 એટલો પરમાત્મા જ સંભળાવે છે. અહીં તો અંદર એક જ વિષય છે અને બહાર એક જ વિષય છે. કે કલકત્તામાં આવું નથી એટલે પોતે ભાવના જે ભાવી છે પત્રોની અંદર સોનગઢ આવવાની રહેવાની, એનું કારણ એ છે કે બારમાં પણ એ પોતે એ જ ઈચ્છે છે, જ્ઞાને પણ એ જ ઈચ્છે છે, બીજું નથી ઈચ્છતા. એમ રહ્યા કરે છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં રહ્યા કરીએ છીએ. આવી એમાં ભાવના હોવા છતાં તમે ને અમે બંને, તમે સાયલામાં ને અમે મુંબઈમાં આ રીતે વિયોગમાં રહ્યા કરીએ છીએ, એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે. સંભવિત કારણ એક છે કે કોઈ પૂર્વ કર્મનો ઉદય આપણી વચ્ચેનો એવો છે, એવું કોઈ પૂર્વે કર્મ નિબંધન કર્યું છે તમે ને અમે, કે એકબીજાનો સમાગમ ઇચ્છતા હોવા છતાં સાથે રહી શકતા નથી. અંતરાય કર્મ છે, જુઓ આવી સ્થિતિમાં અંતરાય કર્મ છે. એ તો માણસ અંતરાય કર્મ બાંધે છે ત્યારે એને ખબર નથી પડતી કે જાણે જાણે આપણે ક્યાં અંતરાય નાખીએ છીએ, કેવી રીતે અંતરાય નાખીએ, કેવી અંતરાય પડે અને કેવી અંતરાય પડે, આ જ્ઞાન દશામાં એનો અફસોસ થાય છે. એવું કોઈ પૂર્વ નિબંધન જરૂર અપરાધ કર્યો છે કે ઈચ્છીએ છીએ એક તમે અમારા વિશ્રામ મૂર્તિ છો પણ તમારો સમાગમ નથી. ઉલાને તો એ પરમાત્મા જ છે, સુભાગભાઈને તો શ્રીમદ પોતે પરમાત્માની જગ્યાએ છે, સમાગમ થતો નથી. એ કોઈ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે. જ્ઞાન સંબંધી પ્રશ્નોનો ઉત્તર લખાવવાની આપની જિજ્ઞાસા પ્રમાણે કરવામાં પ્રતિબંધ કરનારી એક ચિત્ત સ્થિતિ થઈ છે. પૂરો કરી લઈએ, સમય તો થઈ ગયો છે. જ્ઞાન સંબંધી પ્રશ્નો ઉત્તર લખવાની આપની જે જિજ્ઞાસા છે તે પ્રમાણે કરવામાં આડું આવે છે કોણ, કે અમારી ચિત્તની સ્થિતિ એવી થઈ ગઈ છે કે કોઈ વિસ્તારથી તમને જ્ઞાનના પ્રશ્નોનો ઉત્તર, સત્સંગના પ્રશ્નોનો ઉત્તર પણ લખી શકતા નથી, જેથી હાલ તો તે વિશે ક્ષમા આપવા યોગ્ય છે. અમારી નિર્દોષતા છે એટલે એ વિષયમાં ક્ષમા આપવા યોગ્ય છે. આપની લખેલી વ્યવહારિક કેટલીક વાર્તાઓ અમને જાણવામાં છે, તેના જેવી હતી તેમાં કોઈ ઉત્તર લખવા જેવી પણ હતી, તથાપિ મન તેમ નહીં પ્રવૃત્તિ કરી શક્યાથી, મનની પ્રવૃત્તિ તેમ નહીં કરી શકવાથી ક્ષમા આપવા યોગ્ય છે. એમાં પણ અમને ક્ષમા આપજો કે તમને કોઈ પ્રકારે સંતોષ આપી શકીએ એવા ઉત્તર લખવામાં અમારું મન કામ કરતું નથી, નિવૃત્ત થઈ જાય છે, નિરસ થઈ જાય છે અને લખાણ થતું નથી, એટલે બીજો કોઈ હેતુ નથી.
ભગવાન.